જે પોતાના હૃદયમાં પોતાની વૃત્તિઓને સ્થિર સ્થાપીને ધ્યાનમાં બેસે છે એના માટે કહે છે ઈશ્વર, કવિ ઈશ્વર એનું નામ છે, મહારાજનો જ સાધક શિષ્ય છે. એણે સ્પષ્ટ કહ્યું છે કે હીરા માણેક મણીઓ મહાપદમાં મળશે, ચાર પોલ પ્રવીણ થઈને બે પોલે માણે. એટલે ષડચક્ર ભેદન છે ત્યાં પણ, ચાર પોલ પ્રવીણ થઈને, એમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર અને અનહાર, આ ચારમાં પોતે પારંગત ખૂબ સારો અભ્યાસી બની જાય અને પછી માત્ર બેમાં એ પોતે રમ્યા કરે, સતત એની વૃત્તિઓને ત્યાં સ્થિર કરે. અને એ રીતે ત્યાં સ્થિર થયા પછીથી એના મણિપુર દ્વારા અંદરના શરીરની અંદર જે રત્નો છે, રત્ન એટલે શું, બે આંખ છે, જીભ છે, હૃદય છે, આ એક એકની કિંમત લેવા જાવ જોઈએ, શરીરના એક એક અંગની કિંમત માંગો જોઈએ કેટલી બધી છે. તો એને અહીંયા આગળ ઝવેરાત કહ્યું, હીરા મોતી માણિક મણિઓ મહાપદમાં, એ બધું એમને એમ નહીં સમજાય. પોતાનું શરીર, પોતાનું સ્વરૂપ અને પોતાનું આયુષ્ય એ સાધક અવસ્થામાં જ માણસ સમજી શકશે એને, બાકી તો સામાન્ય માણસ એ પોતાનું જીવન વિવેક ચૂડામણીમાં જેમ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે એમ એની ચારે વૃત્તિઓ, ખાવું પીવું ઊંઘવું અને પોતાના વંશની વૃદ્ધિ કરવી, એ તદ્ભી પશુભી સમાના. પશુઓમાં પણ એ હોય છે ખાવું પીવું ઊંઘવું અને ભોગો ભોગવવા, એથી આગળ જે વધવાનું છે. તો ત્યાં પશુવૃત્તિ ન દાખવતા એથી આગળ વધી જાય, ભોગોમાં જ પોતાના શરીરને વેડફી ન નાખે. એ તો પશુમાં અને માણસમાં એવો કોઈ ફેર નથી, જેમ કહ્યું આહાર નિદ્રા ભય મૈથુનંચ એ તદ્ભી પશુભી સમાન. તો આ માણસ એના કરતા થોડો ઉપર ઉઠેલો છે પશુ પક્ષી કરતા. અને એમાંય પણ જે સાધક તરીકે આગળ વધ્યો એથી પણ વધારે આગળ ઉપર નીકળ્યો છે. અને એમાં જે પરિપૂર્ણતાને પામ્યો એ પરમને પામ્યો છે. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધૈ યતતામપિ સિદ્ધાનામ કશ્ચિદ માં વેત્તિ તત્વતઃ, કોક જ મને જાણે. પણ શરીરનો ઉપયોગ સાધક તરીકે સદવૃત્તિમાં થાય અને એ શરીર સામાન્ય નથી, અમૂલ્ય છે, કિંમતી છે. કોઈ પણ વ્યક્તિને અબજો રૂપિયા આપતા પોતાનું શરીર આપી દેવા માટે કોઈ તૈયાર નહીં થાય. અને એટલા માટે અહીંયા આગાડી જે દાર્શનિક, જે પોતાના શરીરની આંતરદ્રષ્ટિ જેની પાસે છે, જેણે સ્વસ્વરૂપની અનુભૂતિ મેળવી છે અને આયુષ, શરીર અને આત્મા પોતાનું સ્વરૂપ એ જેણે અનુભવ્યું, એના માટે તો ઈશ્વર કવિએ કહ્યું એ પ્રમાણે હીરા માણેક મણિઓ મહાપદમાં ત્યાં આગળને પ્રાપ્ત થઈ ગયા. પછી આ જગતના વૈભવોને એને કોઈ પણ જરૂરિયાત નહીં પડે, કોઈ વિષાદમાં નહીં હોય, કોઈની કિંમત. તો આમ ચાર પોલમાંથી, ચાર અવસ્થામાંથી, એટલે ચાર જે ચક્ર છે એમાંથી ઉપર ઉઠીને આજ્ઞાચક્ર અને સહસ્રદલ ચક્ર ત્યાં પોતાની વૃત્તિઓને રમાડ્યા કરે સ્થિર. કેટલું શરીરના જે શરીરની જે રચના છે એ રચનાને અનુલક્ષીને સાધક અહીંયા ગાડી આ મહાપુરુષ વાતો કરે છે. ચાર બતાવ્યા છે અને ત્યાર પછી આજ્ઞાચક્ર અને સહસ્રદલ ચક્ર ત્યાં પોતાની વૃત્તિઓને સ્થાપે કે ઇન્દ્રિયોથી ઉપર ઉઠી જાય, ઇન્દ્રિયોના વિષયો તરફ એનું સહેજ પણ મન, સહેજ પણ ભાવ ન લાગે. જીવનમાં જે ચાર ભો ચાર પોલ અહીંયા આગાડી કયા, અને એ ચાર ચક્રો શરીર દ્વારા એની બધી જ વૃત્તિઓને માણી લીધી, સમજી લીધી. એનાથી જે ક્ષણભંગુરતાના ભોગો અને એના સ્વાદ એ પણ જોઈ લીધા ને સમજી લીધા, એમાં તૃપ્તિ મેળવીને ચાર પોલ પ્રવીણ થઈને એમાંથી તૃપ્ત થયા કે હવે આ જીભ કે હૃદય કે આની અંદર ભાવો અધોભાવો અંદર કઈ વિશેષ તો કોઈ છે નહીં, જે જે હતું તે જોઈ લીધું, એમાં કઈ વિશેષતા કે વધારે કઈ નવાઈ નથી. અને જો એની અંદર જ માણસ રચ્યો પત્યો રહેતો હોય તો માણસમાં પશુમાં ફેરશો, આ મહાપુરુષો આપણને. એટલે એનાથી આગળ વધવાનું ત્યાં કે પોતાનું પોતાના વિચારો હંમેશા ઉર્ધ્વગામી બને, પોતાના વિચારોની અંદર સંયમ હોય, શુદ્ધતા હોય, વિચારોમાં પવિત્રતા હોય. ક્યારે પણ હલકો વિચાર આવે જ નહીં, સતત અભ્યાસ કરવામાં આવે. વાતાવરણ અને મનોવૃત્તિ સતત સદભાવની અંદર રમ્યા કરે અને સદભાવના વાતાવરણમાં રહે તો હલકા વિચારો આવે જ નહીં. પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવેલું સંત જીવન, સંન્યાસી જીવન શા માટે? કે સંન્યસ્ત અને વિરક્ત જીવનની અંદર પોતે પોતાની જે ઇન્દ્રિય વૃત્તિઓના ભોગોને ને સમાવી દઈને, શાંત કરી દઈને પોતાના સ્વરૂપ રૂપી એ આજ્ઞા ચક્ર અને સહસ્રાધાર ચક્રની અંદર પોતે શાંત અને સ્થિર બેસી રહે. એટલે શાસ્ત્ર ગ્રંથોનું મનન કરે, ચિંતન કરે, અભ્યાસ કરે, ભગવત સ્મરણ કરે, ધ્યાન કરે ભ્રુકુટીની અંદર, અને એ દ્વારા પોતાની સ્થિરતા ટકાવી રાખે. ભલે પ્રવૃત્તિ ગમે તે કરતો હોય, હલનચલન થયા કરતું હોય, પણ પોતાની વૃત્તિઓથી હંમેશા ઉપર ઉઠેલો રહે સદભાવો વિચારો. આનું નામ છે બે પોલે માણે એની અંદર અવ્યાજ કરતો હોય. સવારમાં ઉઠો અને ઉઠતાની સાથે જ સારું ચિંતન કરો, સારો વ્યવહાર કરો. અને એવું હોય તો સવારે ઉઠતાની સાથે આંખ ખોલે એટલે સામે આપણા ઈષ્ટદેવનું કોઈક સારું ચિત્ર જ સામે દેખાય, સ્વરૂપ સામે દેખાય. એમાંથી આપણને કોઈ ઉશ્કેરાટ કે વિકૃતિના ભાવો ન આવે, પણ આપણે શાંત સ્વરૂપેને દર્શન કરી અને આપણે આનંદ મેળવી શકીએ. આ છે બે પોલે માણે. અને એ દર્શન થયા પછી સતત એની અંદર મન રમ્યા કરે, એ પ્રમાણે વિચારો આવ્યા કરે, અને એ પ્રકારનું ચિંતન ને મનન થયા કરે. બસ બે પોલ માણવા. અને જો સદગુરુનો સંગ કરે, એમાં સદગુરુ મળી જાય ને માર્ગદર્શક તરીકે, તો એથી પણ ક્યાં લઈ જાય છે? જો સદગુરુનો સંગ કરે તો જાલમ ગુરુ જાણે. જાલમ ગુરુ એટલે જે સર્વોપરી છે, આ જગતનું બ્રહ્મતત્વ છે એને પ્રાપ્ત કરી છે. અને બ્રહ્મતત્વ જેને પ્રાપ્ત કરવી એ બધો ખજાનો મહા એને પ્રાપ્ત થઈ જવાનો. માલ ખજાના મહાપદમાં અહીં દુનિયાનો આ વૈભવ અકળામણ વાળો, ચિંતાવાળો, બોજવાળો, અશાંતિ વાળો હશે. પણ જેને સ્વાનુભૂતિનો ખજાનો મેળવી લીધો ને, એને કોઈ ફિકર ચિંતા ને નિરાંત વાળો હશે. અને એક સ્વાનુભૂતિના ખજાનાની અંદર બેઠા પછીથી આ દુનિયાના કોઈ પણ પથરા લાવીને મૂકો, કાચના કટકા લાવીને મૂકો ને, હવે ક્યાં કરના. સમલોષ્ટાસ્મકાંચન, ચાહે જવહરાત હો ચાહે મિટ્ટી, ઠાકુર હમારે રામકૃષ્ણજી બંને હાથની અંદર લઈ, ગંગાજીનો કીચડ પણ હાથમાં હોય અને એક હાથની અંદર સુવર્ણ અને હોય, અને બંનેની સામે જોઈ હસી અને આમ ગંગાજળની અંદર આમ ફેંકી દે, સમલોષ્ટાસ. એ વૈભવ અને એ સંપત્તિ જેને પ્રાપ્ત થઈને એને આ જગતના ભાવ બધા તુચ્છ લાગે, કોઈ કામ ના. તો એ જે અવસ્થા છે મહાપદની અને એની અનુભૂતિ અને એની સંપત્તિ અને એના દ્વારા સંપન્ન થયેલો જાકો કછુને ચાહીએ વો સાહન કો. સમ્રાટ આવીને સામે ઉભો રે, શું જોઈએ છે? માગો મહારાજ, કે હટી જા, તડકો આવવા દે. મહારાજ ક્યાં કહે રે, મેં સમ્રાટ હું કે ઇસલી તો તેરે કો કહેતા હું, મેં તેરા બાપ, તું હટ જાય. એ મસ્તી મહાપદની. જે ખટચક્ર ને વેદ કે મુદ્રા ભીતર બેઠા, મુદ્રાઓ પણ શરીરમાં શરીરના અંગો વડે થયા કરતી હોય છે, ઘણી બધી મુદ્રાઓ છે. અને એ સાંભવી મુદ્રા, આકાશ મુદ્રા, આકાશ મુદ્રા એટલે એ પ્રમાણેનો ભાવ, આમ આંખો પણ આમ થોડીક ઉપર હોય અને એ આકાશ મુદ્રાની અંદર પોતે પોતામાં સ્વસ્થ થઈ ગયો હોય. સાધન સાધે કોઈ ગુરુમુખી ત્યાં ગળી છે ને, આકાશ મુદ્રામાં આવીને બહુ સરસ વાત કરી છે. તો એ આખો જ ભાવ શું છે? હંમેશા જીવન, જે લૌકિક જીવન છે એ અધોગામી છે, દુરાચારી વૃત્તિ વાળું છે, દરેક માણસ અનુભવે છે. અને શરીર જ્યારથી બંધાયું છે, જેનાથી ઘડાયું છે, જે કારણ છે શરીર બનવાનું, શરીરના જન્મનું જે કારણ છે, એની અંદર પણ અધોવૃત્તિ જ છે. તો એ અધોવૃત્તિમાંથી જ કારણભૂત બનીને જન્મેલું આ શરીર એને ઉર્ધ્વગામી બનાવવાનું છે. અધોવૃત્તિમાંથી બહાર નીકળી એને ઉપર લઈ જવાનું છે. અને એ નરમાંથી નારાયણ બનવા માટે, જીવમાંથી શિવ બનવા માટે આ આખી આરાધના અને ઉપાસના છે, આ માર્ગ છે. અને એ માર્ગે ગયેલો મહાપુરુષ સ્વયં પોતાના સ્વરૂપને માણીને, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને માણીને એના મય બની જાય. અને એવી વિભૂતિઓ, એવા આપણા વૈદિક ઋષિઓ, એ આપણે ઋષિ પરંપરાને આપણે આરાધીએ છીએ, ઉપાસીએ છીએ, એને વંદીએ છીએ, એના ત્યાગને, એના જ્ઞાનને, એની અનુભૂતિને. બાકી સમ્રાટો તો ઘણા થઈ ગયા, કેટલાને આપણે યાદ રાખીએ, કયા રાજાને આપણે વંદન કર્યા, એક રામને છોડીને અનેકો અબજો, ને એથી પણ મોટા મોટા અબજોપતિ ઉપર થયા છે રાજાઓ. પણ જેટલો આદર, જેટલો ભાવ ઋષિઓ અને મહાપુરુષોને પ્રત્યે થાય છે, એટલો એ સંપન્નતાઓ કે સત્તાવાળા ઉપર તરફ નથી થતું. કારણ એમાં સતત પોતે જ અરણ્યમાં આશ્રમની અંદર નિવાસ કરી, ફલ ફૂલ અને પાંદડાથી જ પોતાનું જીવન નભાવીને, ત્યાગ વૃત્તિથી પણ સામર્થ્ય પ્રાપ્ત કરી સમસ્ત માનવ જાતને માટે કલ્યાણના એવા મૂલ્યો સ્થાપી ગયા કે એ ઉદાર વિભૂતિઓ, રાજા પણ એટલું દાન ન આપી શકે. મારે કાલે એક ભાઈ જતા, કહે છે મહારાજ વિદેશમાં અમે જઈએ તો અમારી પાસે એ લોકો આયુર્વેદ માંગે, અને આયુર્વેદના એક એક શ્લોક, તમારો એક શ્લોક આપો ને. કે ભાઈ આ શ્લોક તું 1 લાખ રૂપિયા આલો ને તોય તને ન આપું, એટલો કિંમતી છે. કારણ એક ફોર્મ્યુલા આયુર્વેદની અંદર, શ્લોકો દ્વારા એક એક ફોર્મ્યુલા આપી દેવાતી હોય છે. જેમ ગીતા, ઉપનિષદ કે વેદોમાં એના એક એક સૂક્ત, એક એક મંત્ર વડે જીવનની અંદરની ના રહસ્યોની એક એક ફોર્મ્યુલા આપી દેવામાં આપતી હોય. એક એક મંત્ર, એક એક સૂત્ર ની અંદર એક રહસ્ય એનું હોય છે, અને એના દ્વારા એ પછી આગળ વધી શકે. એટલે વૈદ્યને કે તમે એક શ્લોક આપશો અને 1,00,000 રૂપિયા આપી શકશો. તાત્પર્ય કે એની અંદર રહસ્યો અને એની અંદર કેટલું અમૂલ્ય વસ્તુ છે. તો આપણા શરીરની અંદર ને આપણા જીવનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ આરાધનામાં ઉત્થાન, અને જે ઉત્થાન થયા પછીથી સતત આજ્ઞાચક્ર અને એની ઉપર જ વૃત્તિઓ રમ્યા કરે ત્યારે મહાપુરુષ સિદ્ધ થઈ શકે. પણ એ સિદ્ધિને ક્યાંય બહાર રસ્તાની કચરામાં નાખતો ના ફરે. જે સિદ્ધ છે એ કોઈ દિવસ પોતાની સિદ્ધિઓને વેરતો ન, પોતાનામાં રાખી મૂકે, સંયમ શાંતિથી રહે, કોઈને કહે પણ નહીં કે હું સિદ્ધ છું. એ ફરતો હોય અને ચાલ તો કદાચ કોઈ છોકરાઓને એની ટીખળ કરવાનું મન થાય, એની મશ્કરી કરવાનું, એની સાથે તોફાન કરવાની ઈચ્છા થાય, પણ પોતાની જાતને એમ ના કે મેં સિદ્ધ હું.